તારીખ 15/9/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 218 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 713
સર્વાત્મા હરિને નમસ્કાર. સર્વમાં રહેલા જેવા આત્મ મૂળ આત્મ સ્વરૂપ છે એવા આત્મ સ્વરૂપને હરી કયા છે અને એક નામથી કહે છે, પણ એ બધાનો અર્થ છે પોતાનું આત્મ સ્વરૂપ. એ સ્પષ્ટતા એમણે 209 પત્રમાં કરી છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો અને ગમે તો સચ્ચિદ આનંદ સ્વરૂપ કહો, ગમે તો એને આત્મા કહો, ગમે તો એને સર્વાત્મા કહો, ગમે તો એને એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે અને તે જ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે, સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. આ ચોખ્ખું એમણે કરી છે 209 પત્રમાં. અમે જ્યારે પરમ તત્વ કહેવા ઈચ્છીએ તેવા કોઈ પણ શબ્દમાં બોલીએ તો તે એ જ છે અને બીજું નહીં. આ ચોખ્ખું એમણે 209 નંબરના પત્રમાં કરી છે. એ આત્મ સ્વરૂપને નમસ્કાર, એ સર્વાત્મા હરિને નમસ્કાર કરીને આત્મ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. સત સત જ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. આ વિશે એમણે 207 પત્રમાં કહ્યો, 211માં પણ કહેતા આવ્યા. ફરીને પાછા એમણે એ વિષય સુભાગભાઈ સાથે આ ત્રીજી વખત લીધો છે કે સત સત છે એટલે આત્મા હંમેશા આત્મારૂપ જ છે, બહુ સરળ સ્વભાવી છે આત્મા, સુગમ છે અને તેની પ્રાપ્તિ સર્વત્ર એટલે કોઈ પણ ક્ષેત્રમાં થઈ શકવા યોગ્ય છે, ક્ષેત્રની ક્ષેત્રનો બાદ નથી. આ સંસારમાં જીવો ત્રસનાડીમાં પરિભ્રમણ કરે છે. 14 બ્રહ્માંડમાં 45 લાખ યોજન ને એક ઉપરથી નીચે સુધીની જે જગ્યા છે એને ત્રસનાડી કહી છે. ઉપર શિવશિલા પણ 45 લાખ યોજન છે, ત્યાંથી જ બધા મોક્ષ જાય છે. ઉપર કોઈ સિલસિલામાં ખાલી નથી જગ્યા, એ એમ બતાવે છે કે બધા ક્ષેત્રથી બધા આત્માઓ પરમાત્મા થયા છે. એટલે કોઈ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર નથી એવું નથી. જ્યાંથી સિદ્ધ થાય ત્યાંથી આપણે સિદ્ધ ક્ષેત્ર કહીએ ને, હોય છે કે શત્રુંજય સિદ્ધ ક્ષેત્ર છે. એવી જ રીતે સમ્યક શિખર છે, કાંકરે કાંકરે સિદ્ધ થયા છે એમ કહેવાય છે. પણ કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાંથી સિદ્ધ નથી આવવાનું. અને જ્યાંથી સિદ્ધ થાય એને જો પવિત્ર ક્ષેત્ર કહીએ તો કયું ક્ષેત્ર પવિત્ર રહ્યું એ કયો? ઉપર તો કોઈ જગ્યા ખાલી છે જ નહીં. એક સોયની અણી મૂકી શકાય એટલી જગ્યા પણ ખાલી નથી. ઠાસો ઠાસ સિદ્ધ ભરેલા છે. એટલે સર્વત્ર એની પ્રાપ્તિ છે, આત્માની પ્રાપ્તિ સર્વત્ર થાય છે. સરળ છે અને સુગમ છે એવું ક્યારે લાગે છે? કે જ્યારે આત્માને આત્મરુચિ પ્રગટે ત્યારે. આત્માને સ્વરૂપને પ્રાપ્ત કરવાની જરૂરિયાત લાગે, એની રુચિ પ્રગટે, અને જીવ નિર્ધાર કરે કે આ એક સર્વોત્કૃષ્ટ કાર્ય છે. અનંતકાળમાં મારા આત્માએ આ કામ કર્યું નથી અને તેથી અનંત દુઃખ ભોગવે છે સંસારમાં, અને હવે આ એક જ કરવા જેવું છે. બાકી બધું કર્તવ્ય ઘણા પ્રકારે સમજીને આ જીવ ભટક્યો, રઝળ્યો, આથડ્યો અને દુઃખી થયો. હવે આ એક જ કર્તવ્ય છે અને બીજું કાંઈ આ જગતમાં મારે કર્તવ્ય નથી એવો દ્રઢ નિર્ધાર થાય છે ત્યારે સત સુગમ છે અને સરળ છે એવું ભાસે છે. ભાસે છે એટલે એવું લાગે છે, ત્યાં સુધી નથી લાગતો. એ પહેલાં તો એમ લાગે કે અગમ અગોચર એવું આ કેવી રીતે પ્રાપ્ત થતું હશે? આ તો આપણે કાંઈ પ્રાપ્ત ન કરી શકીએ, કોઈ મહાન યોગીઓનું કામ હશે આ તો, જે જંગલ મારીને સાધના કરતા હોય. એવું નથી, એવું બિલકુલ નથી. આપણે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને ગ્રસ્થાશ્રમમાં રહીને અનેક આત્માઓએ તે પ્રાપ્ત કર્યું છે. એના તો પુરાણો લખાણા છે, એની રામાયણ, એની મહાભારત, એના એના કથનો, એના પુરાણો બધા લખાણા છે. તીર્થંકરના પુરાણો બધાએ કામ કર્યું છે. સત છે કાળથી તેને બાધા નથી, કોઈ કાળનો એને બાધા ન હોઈ શકે. ત્રણેય કાળે મોક્ષમાં જનારા જીવો છે, ત્રણેય કાળે સમ્યક દર્શનને પામનારા જીવો છે, ત્રણેય કાળે મુનિ દશામાં હોય છે જીવો, ત્રણેય કાળે અરિહન દશામાં હોય છે, સર્વજ્ઞ પણ પામે છે. કોઈ કાળની બાધા નથી, કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે આધાર લેવા યોગ્ય, આધારનું સ્થાન તેને અધિષ્ઠાન કહેવાય છે. આધાર લેવા યોગ્ય એવું જે સ્થાન તેને અધિષ્ઠાન કહેવાય છે. આ પત્રમાં કૃપાળુદેવે કોઈ વિશિષ્ટ શૈલીથી અધિષ્ઠાનની ચર્ચા ઉપાડી છે, કેમ કે એ વિષય વેદાંતની અંદર ચર્ચાયેલો છે અને કંઈક ચર્ચા સ્વભાગભાઈએ કાઢી હશે, એટલે એમણે આ પત્રમાં એ સંબંધીની ચર્ચા, અધિષ્ઠાનના દ્રષ્ટિકોણથી ચર્ચા કરી છે. તે સર્વનું અધિષ્ઠાન છે, વાણીથી અકથ્ય છે, કહી ન શકાય એવું, કથી ન શકાય એવું છે. તેથી તેની પ્રાપ્તિ હોય છે, વાણીથી અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપાય છે. અકથ્ય છે એટલે એની પ્રાપ્તિ ન થાય ને ઉપાય ન હોય એવું નથી એમ કહે છે. ગમે તે સંપ્રદાય અને દર્શનના મહાત્માઓનો લક્ષ્ય એક સતત છે, કેમ કે તીર્થંકર દેવની વાણીમાંથી બધા સંપ્રદાયો ઊભા થયા છે. એટલે એ વાત બધાએ લીધી છે, પણ વિકૃતિ આવીને સંપ્રદાય જુદો પડ્યો, વિકૃતિ આવીને સંપ્રદાય જુદો પડ્યો. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે. મૂંગો હોય સમજી શકે પણ કહી ન શકે, એમ જ્ઞાની અનુભવ કરે છે પણ કહી શકતા નથી. કોઈ મૂંગા માણસને ગોળ ખવડાવો, સાકર ખવડાવો અને પૂછો કેવી ગળી લાગે છે, આમ આમ કરશે, કેવી ગળી લાગે છે કે આમ આમ કરશે, કેમ કે બિચારો કહી નથી શકતો મને સાકર કેવી ગળી લાગે છે, ગોળ કેવો ગળ્યો લાગે છે. એ જે ચેષ્ટા કરે છે એના ઉપરથી એને સારું ગળ્યું લાગ્યું અને સારું લાગ્યું એ વાત નક્કી થાય છે. શું એમ જ્ઞાનીઓને અનુભવ થયો, અનુભવમાં આનંદ આવ્યો, પણ એ આનંદને બતાવી શકતા નથી. આનંદ આવ્યો એટલું કહીને મૂંગાની પેઠે સમજાવે છે. જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, એટલે જુદા જુદા અનુભવી પુરુષો જાણે જુદું જુદું કહેતા હોય એવું લાગે છે. કોઈને એમ લાગે છે કૃપાળુ દેવ કંઈક બીજું કહે છે, તો કોઈને એમ લાગે છે કે કાનજી સ્વામી કંઈક બીજું કહે છે કૃપાળુ દેવવાળાને, તો કોઈને એમ લાગે છે કે કુંદકુંદાચાર કંઈક બીજું કહે છે. શું એમ તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે? વાસ્તવિક રીતે ભેદ નથી. અનુભવી પુરુષો સમજી જાય છે કે આ કહેનાર અનુભવી છે, ભલે ગમે તે શૈલીમાં એમણે કહ્યું પણ અનુભવથી કહે છે એમ અનુભવી પુરુષો સમજી જાય છે. જે ભેદ લાગે છે ને એ બિન અનુભવીઓને લાગે છે. કોને લાગે છે? જેને અનુભવ નથી એને ભેદ લાગે છે. હા, કયો હા, કોઈ ઓછું વધતું વર્ણન કરી શકે છે, પણ છતાંય જે અનુભવ પોતે જ વચનાતીત છે, વિકલ્પાતીત છે, અચિંત્ય છે, એવી જેની સ્થિતિ છે એ તો એમ જ રહીએ ને. કોક થોડું ઓછું કહે ને કોક થોડુંક વધારે કહે, પણ એ બધું સંકેત માત્ર રૂપે છે. ભલે એનું મોટું પુસ્તક લખાયું હોય તો પણ, અનુભવ પ્રકાશ નામનું પુસ્તક લખ્યું, તો પણ એ સંકેત માત્ર છે. અનુભવમાં એટલું બધું ભર્યું છે કે એનું જેટલું કોઈ કથન શાસ્ત્રોમાં છે એટલે અનુભવીઓની વાણીમાં છે એ પણ સંકેત માત્ર જ ગણી શકાય એટલું છે. જે મૂંગો માણસ ઈશારાથી સમજાવે તેમ અનુભવી પુરુષ બતાવે તો એવું થોડું ઘણું તો બતાવી શકે, અને કાં તો એમ કે ભાઈ મારામાં ક્ષોભ સમ નથી બતાવવાનો, પણ જો બતાવે તો થોડું ઘણું બતાવી શકે એવું ખરું, પછી કોઈ વધુ બતાવી શકે તો કોઈ ઓછું બતાવી શકે, એમ બની શકે. કેમ કે વર્ણન કરવાની ક્ષોભસમ અને વાણીના યોગની પરિસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની દરેકને હોય છે, એક સરખી દરેકને નથી હોતી. કોઈને ઓછી હોય છે, કોઈને વધારે હોય છે, કોઈને કઈ પ્રકારની હોય છે, કોઈને કઈ પ્રકારની હોય છે, એમાં પણ પ્રકારો ઘણા છે. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. જગતનું જે સ્વરૂપ છે એ બધા વખતે બધા કાળમાં એક સરખી સ્થિતિમાં હોય એવું બનતું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. કેમ કે લોકના છ દ્રવ્યો અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરે છે, રૂપથી રૂપાંતર થયા જ કરે છે, પર્યાયથી પર્યાયાંતર થયા જ કરે છે. તમે જોજો, કોઈ કોઈ છાપાવાળાએ એમ છાપ્યું કે આજે અમને સમાચાર નથી મળ્યા માટે છાપાનો અમુક ભાગ કોરો રાખીએ છીએ. ક્યારેક છાપામાં કોઈ ખૂણો કોરો રહ્યો? અને સમાચાર રોજે રોજ મળ્યા જ કરે. કેમ કે રોજ બનાવો બન્યા જ કરે. બનાવ ન બને એવો એક દિવસ બતાવો. કેમ કે પરમાણુ અને જીવો અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરે છે, પલટાયા જ કરે છે ને, કોને રોકી શકાય? આપણે સવારથી સાંજ સુધીમાં કેટલી વાર સ્થિર બેઠાઈ ગયો? હે, ઊંઘમાં પણ એક સરખી પરિસ્થિતિ નથી રહેતી. કોઈ વખત પડખા ફેર, કોઈ વખત આમ, કોઈ વખત આમ, કોઈ વખત આમ, ફેરફાર થયા જ કરે છે. આખા જગતની આ જ પરિસ્થિતિ છે, રૂપથી રૂપાંતર કાયમાં જ કરે છે, અનેક રૂપ નવા થાય છે. કોઈ વખત તો એટલા મોટા ફેરફારો થાય છે કે જ્યાં દરિયો હોય ત્યાં ટેકરો થઈ જાય, અને જ્યાં મોટો ડુંગર હોય ત્યાં દરિયો થઈ જાય, એવા ફેરફારો પૃથ્વીમાં થાય છે. શું અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે, અનેક લય પામે છે, નવી સ્થિતિ ઊભી થાય છે, જૂની સ્થિતિ નાશ પામે છે. અરે, માણસનો ચહેરો ઉંમર પ્રમાણે બદલાતો જાય છે. જો આ તમારો નાનપણનો ફોટો એમ આવો છે કે એમ કે પછી આટલા વર્ષે આવો તો કે હા, એટલો બધો ફેર પડી ગયો, ઓળખાય નહીં ઘણી વાર. આ તો કોઈ બીજાનો ફોટો લાગે છે. કેમ? અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરે છે, રૂપથી રૂપાંતર થયા જ કરે છે. એક ક્ષણ પહેલા જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે, અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લઈ પામ્યા જાય છે. આકાશમાં જુઓ ને, વાદળાના કેવા ફેરફારો દેખાય છે, ઘડીકમાં કેવા, ઘડીકમાં કેવા, ઘડીકમાં કેવા, ઘડીકમાં વાદળા વિનાનું આકાશ, ઘડીકમાં કઈ જ કેટલા પ્રકારના એવા ફેરફારો. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. શું કહે છે? મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે, અજ્ઞાની જીવો ઉપર કૃપા કરવાને માટે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, કોઈ જુદી જુદી રીતે કહેવામાં આવે છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને તેને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. એમાં શું કહેવું છે કે જુદા જુદા મહાત્માઓએ જુદી જુદી રીતે વાત કરવાનું કારણ બન્યું છે કે એ વખતે કોઈ વખતે સમાજ જડ પરિણામી હોય છે, કોઈ વખતે સમાજ વક્ર પરિણામી હોય છે, બહુ ભાગ્યવ કોઈ વખતે ક્રિયાકાંડમાં ચડેલો હોય છે, તો કોઈ વખતે અંધશ્રદ્ધાથી બહુ જ ઓગસંજ્ઞામાં ચાલનારા જ્ઞાનના અભાવવાળા જીવો હોય છે, કોઈ કાળે જ્ઞાન ચર્ચાઓ બહુ થતી હોય એવું સમાજમાં બનતું હોય છે, અને બધા પ્રકારમાં ભિન્ન ભિન્ન પ્રકારની વિકૃતિઓ ઊભી થયા કરે છે. જ્યારે જે પ્રકારની વિકૃતિએ જોર કર્યું હોય ત્યારે તે પ્રકારની વિકૃતિને દૂર કરવા માટે જોરશોરથી તે કાળના વિદ્યમાન યુગ પુરુષ હોય એ બોધ આપે છે. કૃપાળુ દેવને ભક્તિની ન્યૂનતાવાળા દેખાણા, તો ભક્તિનો બોધ ઘણો આપ્યો. ગુરુદેવને જ્ઞાનની ન્યૂનતાવાળા દેખાણા, તો જ્ઞાન પ્રધાન બોધ આપ્યો. એમ ભિન્ન ભિન્ન યુગ પુરુષો ભિન્ન ભિન્ન પ્રકારે બોધ આપે છે. એનું કારણ વર્તમાન લોકની સ્થિતિ એક સરખી નથી, લોક એ સમાજની સ્થિતિ એક સરખી નથી, એટલે એ વખતે એમને જે જરૂર લાગે ને એ કે હવે એ જ્ઞાન પ્રરૂપણ કરતા જો સ્વચ્છંદ વધી જતો હોય તો સ્વચ્છંદ તોડવાની પ્રધાનતાથી બીજા જ્ઞાની ઉપદેશ આપે. કોઈ વાર કોઈ જ્ઞાની દેવગુરુ શાસ્ત્ર ઉપર વધારે વજન આપે, કોઈ વાર કોઈ જ્ઞાની ઉપાદાન ઉપર વધારે વજન આપે, કોઈ વાર કોઈ જ્ઞાની આચરણ ઉપર વધારે વજન આપે. એમને જે ક્ષતિ દેખાતી હોય મુખ્યપણે એ રીતે વાત કરશે એમ કહેવું છે. આત્મા કે અવસ્થા નહીં બદલતી, કભી ક્રોધ કભી શાંતિ, કભી શોક કભી મોહ કભી રાગ કભી દ્વેષ, એ સબ આત્મા રૂપ બદલતા હૈ કે નહીં બદલતા હૈ? આત્મા કા હી રૂપ હૈ. વો વિચાર બદલતા હૈ વો ભી આત્મા કા હી રૂપ હૈ, ઓર ક્યા હૈ? જો ભી ભાવ બદલતા હૈ ભાવ એવો આત્મા કા રૂપ હૈ, ઓર ક્યા હૈ? બાળ જીવો તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે. જે કાંઈ સમજાયું હોય એ પછી પકડી રાખે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ સત તરફ વળે છે, ત્યારે કોઈ યોગ્ય જીવ હોય છે એ ભિન્ન ભિન્ન પ્રકારનો ઉપદેશ જોઈને પછી છેવટે મૂળ વાત ઉપર વળી જાય છે એની યોગ્યતાને લઈને. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત, એટલે ભ્રાંતિ થાય એવું આ જગતનું સ્વરૂપ છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત, જગતને જોઈને ભ્રાંતિ જ થાય એવું છે. કેમ કે એની એક જાતની વિચિત્રતાઓ છે એની અંદર. જળનું કાર્ય ચેતન કરે છે, ચેતનનું કાર્ય જળ કરે છે, એક પરમાણુ બીજા પરમાણુનું કામ કરે છે. આવી બધી ભ્રાંતિથી આ જ કરે જગતને જોઈને. તપેલીના આધારે ઘી રહ્યું છે, વાસણ વગર લાવો કાંઈ ઘી લઈ આવો તમે એમ જ કે ચશ્મા વગર કાંઈ જોઈ શકાય નહીં, જોવો પ્રત્યક્ષ વાત છે. ભ્રાંતિનું સ્વરૂપ જ છે જગત, એટલે ભ્રાંતિનું રૂપ જ છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું. આમ અનેક પ્રકારે કહ્યું છે તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક છે એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તેને શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે. ફેંસલો કરી નાખ્યો બે મિનિટમાં. શું કહે છે કે આમાં કોઈ મૂંઝાય છે, મૂંઝાય છે ત્યારે એ વિચાર કરતાં કરતાં એમાંથી એને એમ થાય છે કે આમાં ઘણી રીતે ઘણી વાતો આવે છે, આપણે કરવું શું, શું માનવું, શેનાથી કલ્યાણ થાય, આમ કરવાથી થાય, આમ કરવાથી થાય, આમ કરવાથી થાય, બધા જુદી જુદી રીતે સાધન કરે છે એમ વિચારતા વિચારતા આ બધી ભ્રાંતિનો વિષય જાણીને જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગેરે છૂટકો નથી. આ વિચારવાન જીવ સરવાળે અહીંયા આવે છે, માર્ગ જાણ્યો છે અને એ માર્ગના જાણેલા વગર માર્ગે ચડવાનો કોઈ રસ્તો નથી એવું જ્યારે સમજાય છે ત્યારે સંતના શરણે આવે છે, જ્ઞાનીના શરણે આવે છે એમ સમજીને એને શોધે છે. શરણને પ્રાપ્ત થાય છે, શરણાપન્ન એટલે શરણને પ્રાપ્ત થાય છે. શરણાપન્ન થાય ત્યારે તે સતને પામે છે અને સતને પામીને પોતે જ સતરૂપ થઈ જાય છે. આમ બને છે. ક્યાં લઈ ગયા વાતને? બધી વાત લાંબી 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 કરીને સરવાળે વાતને ત્યાં લઈ ગયા. એ જ્ઞાની પુરુષના શરણમાં ગયા વિના કોઈ સંસારી જીવનો છૂટકો થાય એવું બની શકવા યોગ્ય નથી. ભૂલો પડ્યો હોય તો ગમે એવાને પૂછવું જ પડે ને, બીજું શું થાય? નહીં તો ચાર ફેરા વધારે ફરવા પડે. આપણે નહોતું થયું બર્લિનમાં, કેટલું ફરી ફરીને ઓલા નામ જેને ત્યાં ઉતર્યા હતા એની સ્કૂલ હતી યોગની, કે તમે આ સ્ટેશને ઉતરજો, ત્યાંથી બહુ નજીક છે મારી સ્કૂલ, બાજુની જ ગલીમાં છે. એટલે એ સ્ટેશને મેં ઉતર્યા, નામ તો હું ભૂલી ગયો છું, બહુ વિચિત્ર નામ છે ત્યાં સ્ટેશનોના નામ, બહુ પરાના નામ બહુ વિચિત્ર છે. તો ઉતર્યા પછી હવે આપણી ભાષા તો કંઈ સમજે નહીં, અંગ્રેજીમાં પૂછે તો ઇંગ્લિશમાં સમજે નહીં, એ કહે એમાંથી અનુમાન કરવું પડે. હતું બાજુમાં એક માઇલ જેટલું ફરીને બીજી ગલીમાં ફરી ફરીને હજી કે આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ, આખો રાઉન્ડ ફરીને પાછા એમ લાગ્યું કે આપણે અહીંથી આવ્યા તો હાવ નજીક હતો, એના બદલે આમટલું ફરી ફરીને આવવું પડ્યું. પૂછવામાં ફેર પડે તો આમ થાય છે, તો વગર પૂછે શું થાય? મળે જ નહીં. વગર પૂછે તો મળે જ નહીં, પૂછતા પણ આટલી તકલીફ થાય તો વગર પૂછે તો મળે જ નહીં. જૈનની બાહ્ય શૈલી જોતા તો બહુ ધડાકા કર્યા છે. તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. જોયું કોકને એમ થાય કે એમને તીર્થંકરમાં વિશ્વાસ નહીં હોય. આત્મજ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે, 24મા વર્ષે લખે છે. પહેલાં લખ્યું હતું જુદી વાત હતી, એ પણ એક એક શબ્દ સમજવા જેવો લખ્યો. જૈનની બાહ્ય શૈલી જોતા, હા અંતર શૈલી જુદી છે, બાહ્ય શૈલી જુદી છે એમ કહે છે. શું અને લોકોએ તીર્થંકરના નામે શાસ્ત્રો બનાવ્યા. પ્રચલિત તો દિગંબર શાસ્ત્રો હતા નહીં જમાનામાં. ગુજરાત સૌરાષ્ટ્રમાં તો શ્વેતાંબર શાસ્ત્રો જ હતા, અને એની અંદર જે બધું કાંઈ લખ્યું છે તીર્થંકરના નામે, મહાવીર સ્વામી આમ કીધું, મહાવીર સ્વામીએ આમ કીધું, એ બધું વાંચે તો એમ લાગે કે તીર્થંકરને કેવળ જ્ઞાન હોઈ શકે જ નહીં. આવું કેમ, આવી કેમ વાત કરી છે? આનો અર્થ એવો છે, એ વાક્યનો અર્થ એવો છે કે જૈનની અંતર શૈલી બીજી જોઈએ, અંદરની વાત કોઈ બીજી જ હોવી જોઈએ એમ એમાંથી નીકળે છે. વિચક્ષણતા હોય તો કંઈક વાત અંદર બીજી હોવી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવું છે. ૨૨૦ પત્રમાં આ સંબંધે થોડીક વાત છે. અધિષ્ઠાનનો અર્થ કર્યો છે જુઓ, પાનો 275. અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી, તે એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. ઉત્પાદ વય ધ્રુવ, ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત, એ સતને અધિષ્ઠાન કહેવા માગે છે પોતે. શું મેં વેદાંતમાં એની ઘણી ચર્ચા ચાલી છે, એટલે એવી ચર્ચા અધિષ્ઠાનના શબ્દથી અને દ્રષ્ટિકોણથી ચર્ચાનું પ્રકરણ નથી. જે શ્વેતાંબર શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર અધિષ્ઠાનના દ્રષ્ટિકોણથી ચર્ચા નથી. એટલે આ વાત કેમ રહી ગઈ છે? વાત પણ રહી ગઈ છે એટલે શું કે એને જ્ઞાન નથી માટે રહી ગઈ છે? અધૂરું જ્ઞાન છે માટે એ વાત આવી નથી? શું વાત છે? તીર્થંકરનું જ્ઞાન અધૂરું હોવું જોઈએ તો પછી એમ લાગે છે. આ વાત કેમ રહી ગઈ? વેદાંતવાળાએ કેમ ચર્ચી? આ લોકોએ કેમ નથી ચર્ચી? શું એવી રીતે વાતને ઉપાડી છે? આનો અર્થ એવો છે કે જૈનની અંતર શૈલી બીજી જોઈએ, કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવું છે. જગતનો આધાર કોણ, એ દ્રષ્ટિકોણથી વાત જ નથી કરી. અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. આમ કેમ લખી, આ વાત કેમ રહી ગઈ છે? તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ તો એમ લાગે છે કે હવે પોતાના અભિપ્રાયથી વાત કરે છે કે તીર્થંકર દેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ. અમારા અભિપ્રાયમાં તો એ વાત સ્પષ્ટ છે કે જ્ઞાની પુરુષ હતા, મહાન જ્ઞાની પુરુષ હતા, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવું છે ને જ્યારે એ શાસ્ત્રો લખાણા છે ત્યારે એ કાળને અનુસરીને એ વાત કરી છે. અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, એમ નથી. એ વખતે એમને જે લાગ્યું તે કહ્યું કોઈ જ્ઞાનને, જેથી ભ્રાંતિમાં પીડ્યા છે. ગમે તેમ હો પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. શું ગમે તેમ હો પણ અમને એમ લાગે છે કે આ કાળમાં જૈનમાં પણ, જૈન સંપ્રદાયમાં પણ તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી ઉત્પન્ન થવો દુર્લભ છે. એવો કાળ ખરાબ છે. જૈનના નામે સંપ્રદાય ચાલે છે, તીર્થંકરના નામે સંપ્રદાય ચાલે છે, મહાવીર સ્વામીના નામે જૈન શાસન ચાલે છે. તીર્થંકરના માર્ગને સમજવાની જિજ્ઞાસાવાળો, આકાંક્ષાવાળો એટલે જિજ્ઞાસાવાળો કોઈ મનુષ્ય જોવા મળતો નથી, કોઈ જૈન જોવા મળતો નથી એમ કે છે. કારણ કે ખરાબે ચડેલું વાણ, ખરાબે ચડેલું કે તોફાને ચડેલું વાણ, ખરાબે શું, દરિયામાં તોફાન હોય અને વાણ તોફાનમાં સંપડાય પછી બચવાની આશા ન રહીએ એવી સમાજની, જૈન સમાજની એવી ખરાબ પરિસ્થિતિ છે. ખરાબે ચડેલું વાણ અને તે પણ જૂનું, કે વાણ પાછું કેવું છે, આવ જૂનું ખખડધત થઈ ગયેલું, નવું નથી, મજબૂત નથી, અને એમાં તોફાનમાં આવી ગયું તો શું થાય, એ ભયંકર છે. એટલે એ તો સર્વનાશ થાય એવી પરિસ્થિતિ છે. તેમજ જૈનની કથની ઘસાઈ જઈ, જે ભગવાને વાત કહેવી હતી એ બધી ઘસાઈ ગઈ. અધિષ્ઠાન વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે તમને દેખાશે. અત્યારે સમાજની સ્થિતિ જોતા એવું વાણ ખરાબે ચડ્યું છે એ પ્રત્યક્ષ તમને દેખાશે. બધા સંપ્રદાયમાં આ હાલત છે એમ કે છે. જ્ઞાનીનો માર્ગ કોઈ સમજતા નથી અને બધી મોટી ગડબડ ચાલે છે. તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવું છે તેનું શું કારણ, એ પ્રકરણ કેમ ઉપાડ્યું નથી, શું તેમને અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય, અથવા અધિષ્ઠાન નહીં જ હોય, કે અધિષ્ઠાન જેવું કાંઈ હશે જ નહીં. શું અથવા કોઈ ઉદ્દેશ્ય છુપાવ્યું હશે, એમણે લીખ્યું નથી તો કોઈ કારણસર નહીં લીખ્યું હોય, અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી અધિષ્ઠાન વિષયનું કથન જ લઈ પામી ગયું હશે, એ બધી શંકા કરે છે. મૂળ જે બારંગમાં તો બધી વાત આવી છે, બારંગ રહ્યા છે ક્યાં, મોટા ભાગના તો વિચ્છેદ ગયા છે. આ વિચાર થયા કરે છે, આવા બધા વિચારો થયા કરે છે. જો કે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, અમને તો સર્વથી મહાન પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, મોટા પુરુષ માનીને તેને નમસ્કાર કરીએ છીએ, તેમના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, એમના ગુણો જોઈને તો અમારી પરમ ભક્તિ છે એમના ઉપર, અને તેથી અમે ધારીએ છીએ કે અધિષ્ઠાન તો તેમને જાણેલું, ફેરવી ફેરવીને ક્યાં વાત લીધી પાસે, અને તેથી અમે એમ જાણીએ છીએ કે એમને અધિષ્ઠાનનો વિષય બરાબર જાણેલો, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યો, એ વિષયને લોકો ચૂકી ગયા. પરંપરા એવી ચાલી, એવી ગડબડ થઈ, વિચ્છેદ ગયા. અને એ વિષય લઈ પામી ગયા. આમ તો શું છે, વસ્તુ જે આત્મા છે એનું જે ધ્રુવ સ્વરૂપ છે જેને આપણે પરમ સત કહીએ છીએ એ જ અધિષ્ઠાન છે, એ જ અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે આધાર લેવા યોગ્ય, એમાંથી જ પરિણામની ઉત્પત્તિ છે અને એમાં જ પરિણામનો લય છે. ઉત્પત્તિ લય પણ ત્યાં જ છે, પણ આધાર લેવા યોગ્ય તો ધ્રુવ સ્વરૂપ છે. શ્વેતાંબર શાસ્ત્રોમાં એ વિષય નહીં હોવાથી એમને થયું કે આ હું તીર્થંકરના નામે આ બધું ચાલ્યું છે, કંઈક વાત બીજી હોવી જોઈએ. આ બાહ્ય શૈલી છે, મૂળ વસ્તુ બતાવતી નથી, મૂળ વસ્તુને બતાવતી નથી. એનું કારણ શું છે, પરિણામ છે જીવના પરિણામ, કોઈને કોઈનો અવલંબન અને આધાર લીએ છે. હવે જેનો જેનો આધાર લીએ છે એ બધી અનિત્ય પર્યાયો છે, પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે સંસારમાં જીવો પર્યાયના આધારે, પલટતી પર્યાયના આધારે આધારે પરિણમે છે. એનો આધાર લઈને સુખી થવા માગે છે, પણ સુખી થઈ શકાય નહીં કેમ કે પર્યાય પલટતી છે. આધાર લેવા જાય તો આધાર હાથમાં આવે નહીં કેમ કે પલટાઈ જાય છે. આ પરિસ્થિતિ છે. ત્યારે આધાર લેવા યોગ્ય વસ્તુ કેમ બતાવી નહીં એમ કે છે, જો ધ્રુવનું અવલંબન લઈએ તો વાંધો નથી આવે. એ વિશે જ્ઞાનીઓ નથી શાસ્ત્ર. એટલે અધિષ્ઠાન તો તેમને જાણેલું જાણેલું ને કહેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગને ભૂલથી લઈ કરી નાખ્યો. એ વાતને વાત છૂટી ગઈ છે ત્યારે એમ કહે છે, એ વાત કેમ પ્રચલિત નથી? વેદાંતમાં આટલી બધી વાત પ્રચલિત કરી અને આ જૈનમાં કેમ અધિષ્ઠાનનો વિષય મુખ્ય નથી કર્યો એમ એમ લીધું છે. હા, તો દિગંબર શાસ્ત્રો તો પ્રચલિત હતા નહીં ને, તીર્થંકરના નામે તો એનું કોઈ શાસ્ત્રો લખ્યા છે? દિગંબરમાં તીર્થંકરના નામે શાસ્ત્રો નથી. આચાર્યએ પોતપોતાની રચના કરી જુદા જુદા ગ્રંથોની. આ લોકોએ તો સીધું તીર્થંકરનું નામ જ લીધું છે, ભગવાનના નામે જ લખ્યા છે ને. એટલે મોટા પુરુષનું નામ લઈએ તો કરન્સી છે, મોટાનું નામ કરન્સીમાં હોય છે એટલે ચાલે. લોકો એનું અનુસર્યા, ભગવાનના નામને કોણ ન અનુસરે? શું પછી આવું છે, ગડબડ થઈ જાય છે. આગળ છે થોડો વિષય, અહીં સુધી રાખ્યા.